जय जिनेन्द्र। आज श्री कुंदकुंद आचार्य देव नो आचार्य पदवी आरोहण नो मंगलमय दिवस है। मुनि दशा तो एमने बहुत नानी वय 11 वर्ष की उम्र धारण करी थी अने पछी 44 वर्षे 45 वर्षे जे एमा एमने आचार्य पद नो आरोहण। સામાન્યપણે આચાર્ય પદ કેવી રીતે હોય છે? એમની એક પ્રભાવના જોઈને એમની તત્વની પવિત્રતાની એ તો હોય છે, પણ સાથે એમનો પુણ્યનો યોગ, એમના નિમિત્તે જીન શાસનની પ્રભાવના બધો યોગ જઈને શાસનમાં જે 4 સંઘ હોય છે એમને પદવી આપે છે, અથવા કોઈ ગુરુ હોય એ પોતાના શિષ્યની યોગ્ય પાત્રતા જોઈને એને આપતો હોય છે। મુનિરાજ અજીખા શ્રાવકને સાગે 4 સંઘ કે ઓહો, આપના નિમિત્તે તો જૈન શાસનની શું છે પ્રભાવના થવાની છે। એક બહુ જ વિચારવા જેવું છે, આનાથી જૈન શાસનમાં કોની મુખ્યતા રહે છે?
પવિત્રતા,
પુણ્યની કે પવિત્રતા? પવિત્રતાથી જોઈએ તો બધા સમાન છે, બધા કહેતા
બધા મુનિરાજથી કરી,
ચાહે સો આચાર્ય પદમાં બિરાજમાન હો, ચાહે સો ઉપાધ્યાય પદમાં બિરાજમાન હો, કે ચાહે સો મુનિરાજ હો, બીજી કોઈ વૃદ્ધિ વૃદ્ધ આદિ કાંઈ જ ન હોય, અને છતાં પણ બધા જ કઈ ભૂમિકામાં ઝૂલે છે? છઠ્ઠે સાતમે એ નિરંતર મુનિરાજ જે મોક્ષ માર્ગના ઉત્કૃષ્ટ સાધક છે, જેને કહીએ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માની જ્યેષ્ઠ પુત્ર છે, અને એ રીતે એમને જો કોઈને શ્રેણી માંડવી હશે તો બધા મુનિ દશામાં આચાર્ય પદ પણ છોડીને એવું કેમ હશે? આવું એક આપણે મહાન ગણીએ આચાર્ય, અને આચાર્યના કેટલા ગુણ લઈએ? 36 ગુણ લઈએ, એ પણ યાદ કરી લઈએ આજે ક્યાં 36 ગુણ હોય? 10 ધર્મના 12 પ્રકારના તપ, અંતરબાહ્ય
6
આવશ્યક, 5 આચાર અને 3 ગુપ્તી, આ રીતે 36 ગુણ હોય છે એમના। એ તો સામાન્ય આમ તો બધા મુનિરાજના બધાને પાસે ખાસ આચાર્યના ગણવામાં
આવે, કોઈ રિપીટ થાય
એમાં રિપીટ તો થાય છે, 6 આવશ્યક મુનિમાં છે, 28માં પણ છે, આ સામાન્યપણે બધા। હા, જે ઉપાધ્યાયના 11 અને 14 પૂરો હોય બધાને હોય એવો કોઈ નથી। અહીંયા આચાર્ય પદવી એમની જોઈને કે અંદરની પવિત્રતા તો છે, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલે છે, પ્રચુર આનંદનું વેદન કરે છે, દોષ રહિત 28 મૂળ ગુણ આદિનું માંસ માવ્રત આદિનું પાલન પણ કરતા હોય, અને છતાં એમની એક કોઈ વિશેષતા જોઈને તો જૈન દર્શનમાં મુખ્યતા તો પવિત્રતાની છે, પણ સાથે સાથે આવો કોઈનો પ્રભાવના નિમિત્તનો હોય, ઉપકારનું નિમિત્ત હોય તો એ ગણીને પણ એમની અધિકતા ગણવામાં આવે, જેનો એક શું છે આપણી પાસે દ્રષ્ટાંત રૂપે અથવા રીતે કે પંચ પરમેષ્ટિ છે એમાં અરિયંત પરમાત્માનું પહેલું નામ લઈએ, એ રીતે પણ એમની એક શું ગણી છે ઉપકારની મહિમા ગણી, એમાં આચાર્ય પદવી છે, એમાં પુણ્યની અધિકતા છે, અને એ દ્વારા એમને એ 4 સંજ્ઞા કેવા બન્યા હોય? નાયક એ મુખ્ય બને છે, અને એ રીતે એમની અધિકતા ગણીને એમના આચાર્ય પદ અને કુંદકુંદ આચાર્ય વિશે શું એમના માટે કઈ જેમ કે ને એમના માટે આ એક ઘણું છે એમ જેમ કે ને અને એમ કે આ નગર શ્રેષ્ઠ છે એમ કહીએ એટલે શું આવે એનો અર્થ કે એ કોણ છે એની મહત્તા માટે બસીનો શબ્દ છે એમ, એવી રીતે કુંદકુંદ આચાર્યદેવ માટે એક અધિકતા કે મહિમા માટે શું એક કહેવા જેવું છે કંકનાચાર્ય ની મહિમા માટે? આપણે બધા જ માંગલિક ને શ્લોક બોલીએ છીએ, જેમાં મહાવીર ભગવાન, એના પછી કોનું નામ લઈએ, ગૌતમ ગણધર દેવનું, અને પછી કુંદકુના આચાર્ય દેવનું. તો કોઈને પ્રશ્ન થાય કે વચ્ચે કોઈ બીજા કોઈ મહા આચાર્યો નથી થયા? બીજા કોવિડ ના ગૌતમ ગણધરદેવ પછી શું થયા છે? બે કેવી એમના પછી, પછી પાંચ સુત કેવી થયા, પછી અંગ જ્ઞાનના ધારકો મુનિવરો ને દર્શન આચાર્ય ને એ બધા પણ, અને છતાં પણ કોને ત્રીજું નામ મહિમામાં લઈએ છીએ? કુંદકુંદ આચાર્ય દેવનું લઈએ છીએ. એમના ઉપકારોની રીતે વિચાર કરીએ કે એમના પંચ પરમાગમ જેને કહીએ, શું કહે ને, આત્મ સાધના માટે શું કહેવાય,
ઉત્કૃષ્ટ નિમિત્ત,
ઉત્કૃષ્ટ જેને ઇંગ્લિશમાં શું કહેશો તમે, મોર દેન ઇનફ છે. એક જેને સાધના કરવી છે અને બધા જ એને કોઈ આગમ પદ્ધતિ ના જોતા હોય, અધ્યાત્મ પદ્ધતિ ના જોતા હોય, મુનિ દશા કેવી છે, એ બધી રીતે અને માસ પાવર જોઈએ, તો બધું જ બીજો ઘણો વિસ્તાર આવે છે એ કરીને પણ બધું જ એમાંથી આપણને એમણે એવા પરમાગમોની તો એમણે શું કરી, રચના કરીને. બીજી શબ્દોમાં શું કહીએ, ભરત ક્ષેત્રે વર્તમાનમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, જીન મંદિરો બને છે, જિનેન્દ્ર દેવની પ્રતિષ્ઠાઓ કરીએ છે, એ પણ એક ઉત્તમ છે. પણ આ તો શું કર્યું કે એ જીનવાણીની પ્રતિષ્ઠા, જીન મંદિરોને ભૂતકાળના તો ભવ્ય હશે, અત્યારના શું છે એ મળવા મુશ્કેલ છે ને. અને આ તો 2000 વર્ષ પહેલાનું રચાયેલું શાસ્ત્ર, એ પણ હજી આપણા હાથમાં ઉપલબ્ધ છે, એ આપણા શું છે, પરમ સૌભાગ્ય છે. જીવનમાં એક વિચારું, સમયસર જેવું મારા હાથમાં જો જીનવાણી છે તો મારું જીવન પણ એવું ઉજ્જવળ હોવું જોઈએ. જેમ કે નવલા બધા હોય આમ ઘરેણા બધા પહેરા, પણ શરીરમાં જ કઈ ઠેકાણા ન હોય તો કેવું લાગે, નો શોભે એ રીતે. તો એ રીતે અહીંયા આખું આપણું જીવન એવું પવિત્ર, ઉજ્જવળ, નિર્મળ બનાવવું કે આવું સમયસાર જેવું પરમાગમ આપણા હાથમાં શોભે. એક સમયસાર એવી રીતે પ્રવચન સાર 85 કહે, જેના ઉપર બબ્બે આચાર્યો એ તો
ટીકા.
એમાં એક સમયસારની પણ એક વિશેષતા શું છે, સમયસાર ઉપર બે આચાર્યદેવ ટીકારે છે, પછી બાવાટ જયચંદજી એ લખ્યો, હજી એનાથી
આગળ
ટીકાની ટીકા. કળશ ટીકા એટલે શું છે,
ટીકાની
ટીકા છે કે જે ટીકા જોઈને રાજમંદજીને એમ લાગ્યું કે આ ખાલી એની ભાષાથી અંતરે કઈ નથી, આમાં કઈક અંદરમાં ગુઢ ભાવો છે, અધ્યાત્મના ભાવો ખોલવા માટે એમણે એક અનુભવ શૈલી, વેદનની શૈલી લઈને આ કિસ્સો રચી, કલશ ટીકા રચી. અને કલશ ટીકા વાંચતા બનારસદાસજીને ભાવ આવે કે ઓહો, પોતાની શું હતી, કવિત્વ શક્તિ હતી, લાવ આવા એક અધ્યાત્મ શાસ્ત્ર ઉપર મારી કવિત્વ, જેમ કે ને હું કલમ કલમ એક બનાવું એમ કોઈ કે ને, આ વિષય ઉપર મારી શું કરી એ કલમ એનો ઉપયોગ કરવો, પ્રયોગ કરવો, એ રીતે એમ આખી આવું એક પરમાગમ. અને આવા પાંચ પરમાગમોની એમણે આપણે એક વિચાર કરીએ, આચાર્ય દેવે ભેટ દેવામાં ખામી નથી રાખી, આપણે માગીએ એનાથી અધિક આપણને આપ્યું છે. ભંડાર ખુલ્લા મોકલા છે, હવે આમાં ભોજન કેમ, જેમ કોને ભાવે ભોજન કોને ભાવે, ભૂખાને ભોજન એ પૂછશે નહીં, શું બનાવ્યું છે ને, કેવું બનાવ્યું છે ને, એમ આપણને જો તત્વની ભૂખ શું લાગવી જોઈએ, લોલુપતા સારી વાત નહીં ને, લોલુપતા સારી કહેવાય, નિયમ સારમાં પદ્મમલધારી દેવે એવો શબ્દ વાપર્યો છે, તત્વ લોલુપ જીવો એવી. એમ અહીંયા જેને તત્વની પૂજ્ય બેનશ્રીની ભાષામાં કહે તો શું છે, એની ખટક લાગી, ખેદ લાગી, તત્વની એને લગની લાગી છે, જેને તલસ જેને લાગી છે તેવા જીવોને માટે એમણે આવા અધ્યાત્મથી ભરેલા પરમાગમોના ભંડાર ખુલ્લા મૂક્યા છે. અને બીજી એક
એમની જેમ આવી શાસ્ત્ર રચવાની ને એની પવિત્રતા સાથે એક પુણ્યનો યોગ કેવો કે જેને એક વિકલ્પ આવે અને વિદેહ ક્ષેત્રમાં બિરાજમાન ભગવાનના આશીર્વાદ મળે. એક ન ભૂત ન ભવિષ્ય જે એક આશ્ચર્યકારી ઘટના છે. મુનિરાજને આચાર્ય દેવને શું લાગ્યું? રે રે સિમંદર નાથના વિરહા પેડા આ ભરતમાં. એમને ભગવાનનો ખેદ લાગ્યો. કેમ ખેદ લાગ્યો? ગુરુદેવસિંહ એક પ્રવચનમાં લીધું છે, એમણે ક્યાંક વાંચ્યું હશે કે આ પંચમ કાળ એક એવો છે કે અજ્ઞાની જીવોના કુતર્કોના જવાબ દેવામાં જ લગભગ જ્ઞાનીઓ એટલે જેને હોય વિકલ્પ એમાં સમય જતો કેવા છીએ. એમ કુંદકુંદ આચાર્ય દેવને શું ખેદ કર્યો? ગુરુદેવસિંહ એના માટે એક સરસ શબ્દ એટલે એવું જે સામાન્યપણે જ્યાં પરમાત્મા છે ત્યાં અમે નહીં અને અમે છીએ ત્યાં પરમાત્મા. પોતાની પવિત્રતાની નહીં, પુણ્યનો એટલો ખેદ કે જ્યાં પરમાત્મા છે ત્યાં અમે નહીં અને અમે છીએ ત્યાં પરમાત્મા નહીં. અને અહીંયા અન્ય ધર્મનો થોડો વિશેષ ચાલવા માંડ્યું હતું એનો, અને ચર્ચા વર્ગને ગિરનારજી ગયા હતા ને ચર્ચાને બધું થયું હતું, બધું ખેદ લાગતો હતો. અને એમાં એ સમયે ભગવાનની વાણી શું આવ્યું? સદ્ધર્મ વૃદ્ધિ. હવે એ વાત સાંભળીને સમાવસણમાં મહાવિદેમાં લોકોને શું થયું? આશ્ચર્ય થયું કે અહીંયા તો સદાય તીર્થંકર બિરાજમાન હોય છે અને સદાય સદ્ધર્મ તો હોય છે, છતાં આવા શબ્દો કેમ આવ્યા ભગવાનની વાણીમાં? આમાં તર્ક ન કરવા કે આવું કોણે સાંભળ્યું હશે, સાંભળ્યું એટલે કારણ કે ન્યા તો જે ઓમ ધ્વનિમાં કોઈને એમ થાય મને તો મારા પ્રશ્ન જાય કોઈને આવું છે. ભાઈ તર્ક કરવા એક બીજા વાત એવું છે, આચાર્ય પદવી છે એમાં ભક્તિમાં એવું પણ આપણે લઈએ. ઇન્દ્રોના ટોળા આચાર્ય પદવીને મહોત્સવ ઉજવવા આવ્યા હતા, આવ્યા તક નહોતા જીવનમાં ક્યારે પણ ભક્તિને તરકથી કુંઠિત ન કરવી. કુંઠિત તો ખબર પડે, છેદવી નહીં ક્યારેક. એ ભક્તિ ભક્તિની જગ્યાએ હોય છે કે હે ભગવાન આપ તરણ તારણ છો, હે ભગવાન આપે મને તારો છે, હે ભગવાન અહીંયા મને હાથ પકડીને તારો. કોઈ કે અમારા જેવું તમારામાં આવ્યું છે. શબ્દોથી સરખાપણું નહીં માનવું. અહીંયા ભક્તિ ભાવના છે, તે જ વખતે એટલો પણ એક શ્રદ્ધાનો બળ તો છે કે પોતાના પુરુષાર્થથી કામ થવાનું છે, આરોપ ભગવાન ઉપર થવાનો. તો ત્યાં સમાવસણમાં બધાને આશ્ચર્ય થયું કે આ ભગવાનની વાણીમાં સંધિહીન વાણી સુણે આશ્ચર્ય વ્યાપ્યું મહા. સંધિહીન સિમિગણી આશ્ચર્ય થોડી વાર મહી તહી મુનિ દીઠા અધ્યાત્મ મૂર્તિ સમા. ત્યાં બધા બે હતા એને આમાં પણ વિચારણા કરવા જેવી નથી. કેવી રીતે ગયા એ મહત્વનું છે કે ગયા તો એ મહત્વનું છે. પૂર્વના મિત્ર દેવ હતા, એ દેવ થયા અને એમને વાણી સાંભળીને એમને અવતિ જ્ઞાનથી આવ્યા. પોતે સ્વયં કુંદકુંદ આચાર્યદેવને ચારણ રુદ્રિયથી જમીનથી ચાર આંગળ ચાલ ગમે તે પ્રકાર હો ગયા તો એ શું છે? નિશ્ચિત છે. પૂજ્ય ગુરુદેવસિંહે 1994માં વૈશાખ વદ આઠમના દિવસે સ્વાધ્યાય મંદિરનું ઉદઘાટન થયું તે પ્રસંગે મંગલ પ્રવચનમાં આવા વિચારના સર કુંકુન આચાર્ય મહાવિદે ક્ષેત્રમાં ગયા હતા, 8 દિવસ રહ્યા હતા, ભગવાનની વાણી સાંભળી. એમાં સંદેહ કરશો નહીં, એમાં આમ હશે કે નહીં એવું નથી. માનો તો પણ આમ છે ને ન માનો તો અક્ષરશ આમ જ છે, યથાર્થ એમ કરીને એવા શબ્દો એ ત્યારે કોઈ વ્યક્તપણે ગુરુદેવસિંહ નહોતું કહ્યું. અને એ કેવી રીતે કહ્યું હતું? કારણ કે પૂજ્ય બેનસિંહને જાતે સ્મરણ થઈ ગયું હતું એની વાત એ ગુરુદેવસિંહને માગસર મહિનામાં થઈ ગઈ. ત્યાં સુધી આવી રીતે પણ ઇનડાયરેક્ટલી પણ નહોતું કહ્યું, અહીંયા ઇનડાયરેક્ટલી. તો એ રીતે અહીંયા પોતે દેવની સહાયથી ને પોતાની એ વૃદ્ધિથી એ ત્યાં પહોંચે છે. 8 દિવસ ભગવાનની વાણી નહીં, બીજા વિકલ્પ આવતા હશે કે નહીં? નગર ની જરા વૈભવ કેવા જોઈએ આવું અથવા સમસણ ને વૈભવ જોઈએ. જોડી હાથ ઉભા પ્રભુ પ્રણમતા શ્રી ભક્તિ માં લીનતા નાનો દેહ દિગંબર દશા વિસ્મિત લો. બીજા વિકલ્પો છોડી દીધા. અને જયારે જયારે વાણી ન હોય કારણ કે દિવસના ત્રણ વાર ત્યારે શ્રુત કેવળી પરિચય કરી શંકા નિવારણ. શંકા એટલે કોઈ તત્વની નહીં, એવું શંકા ન હોય, એક જાણવાના વિષયો મેં ન હોય કરી મુનિ ભરતમાં આવીને આ શાસ્ત્રોની રચના કરી. તો એમની આખી એક પુણ્યની એક કોઈ જુદી જાત પવિત્રતા પુનઃ યોગ અને એમના નિમિત્તે આવી જૈન દર્શનની એ પ્રભાવનાનો યોગ જોઈને આજના દિવસે એ સંઘે મળીને એમને આચાર્ય પદવી ઉપર બિરાજમાન એ કર્યા. બધો ઇતિહાસ તો ક્યાંય કુંદકુંદ આચાર્ય અથવા બીજા આચાર્યો મુનિવરોએ આવા મહા મહા પરમાગમો એ રચીને જેને બીજી ભાષામાં કહીએ સમયસાની સ્તુતિમાં બોલીએ છીએ ને, મહાવીર પરમાત્માએ 2500 વર્ષ પહેલા શું કહ્યું હતું? સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર તે સંજીવની, એટલે મરતા ને જાગ્રત એવું અમૃત, સંજીવની અમૃત એવી. તો એવી પણ શું થયું પછી ઓવર ધ પીરિયડ, જેમ સો સાત દેખી સરિતને કરુણા, કેવી કરુણા હોય, નિષ્કારણ કરુણાથી. અને એમણે એ અમૃત જે હતું એ એક પાત્રની અંદર ભરી દીધું અને અત્યારે ક્યાં સચવાયેલું છે? મહાવીર ભગવાનની જે અમૃતથી ભરેલી વાણી હતી એ નદી સોસાતી જોઈ કુંદકુંદ આચાર્ય એમાંથી ઘડો ભરી લીધો અને અત્યારે ક્યાં છે? કોન્નુરમાં છે કે ક્યાં છે? ક્યારેક એવી ભાવનાથી એક સ્વાધ્યાય કહે છે કે આ આચાર્ય દેવ એટલે મારા માટે તીર્થંકર સર્વજ્ઞ પરમાત્મા શાસન નાયક મહાવીર ભગવાનની અમૃતના બિંદુઓ છે. એક એક ગાથા જાણે મને ભાવ મરણમાંથી બચાવે, ભાવ નિંદ્રામાંથી જાગ્રત કરીને સાવધાન કરાવે એવી આ એક વાણી છે. જીવનમાં જ્યાં ઉપકારીનો મહિમા નથી, ઉપકારીએ દીધેલા પરમાગમોનો રૂચિપૂર્વકનો અભ્યાસ નથી, આપણે શું પામવાનું નથી. માની લઈએ વર્ષોથી કરું છું, સાંભળું છું, કરું છું, ઉપકારી પ્રત્યેની સર્વસ્વ અર્પણ કરવાની એ ભાવના હોય કે આપે જે ઉપકાર કર્યો છે એના માટે કોઈ શું પ્રભુ ચરણ નહીં કરો, આત્માથી આપે આપ્યું છે એની સામે મારી પાસે કઈ આપ શ્રીમદ કઈ પણ લેવાને માટે સર્વથા નિષ્ફળ. હું દેવાને નથી અને આપ નિષ્ફળ છો એવી એક ઉપકારની ભાવના કે આવું એક પરમાગમ મળ્યું આપણા પાણે અને એ પણ આપણને ઉદ્દેશના પ્રતાપે આપણી ભાષામાં મળ્યું છે. તેવા આચાર્ય દેવના જેટલા ગુણગાન કરીએ, જેટલા ઉપકારોને યાદ કરીએ તો શું કહેવાય ને ગુજરાતી શું કહીએ, એકને યાદ કરીએ ને બીજાને ભૂલીએ એમ છે ને કે ને, એક કરીએ ને એ બીજું એવી રીતે એમના અનંત ઉપકાર. જેને બીજી ભાષામાં પૃથ્વી જેટલો કાગળ લો, સમુદ્રોની સહાય કરું અને વૃક્ષોની કલમો બનાવું તો પણ એ ઉપકાર વર્ણવી લખી શકાય એવું નથી. શબ્દો વાણીમાં શબ્દો ઓછા પડે, લેખનીમાં લખવાનું ઓછું પડે અને મનમાં ચલો કાયાથી લખવાનું થયું, બોલવાનું વચનથી લીધું, વાણીથી પણ શબ્દો ઓછા પડે, લખવાથી લખાણ ઓછું પડે. તો હવે શું રહ્યું? મન, મનમાં શું લેશું? અરે આપના ઉપકારોને યાદ કરવું ભાવનાથી, આપે રચેલા જીનવાણીમાંથી તત્વની વિચારણા કરું તો તાકાત નથી કે રાગ ઉભો, એવી આપની વાણી છે. અરે આપના ઉપકારો પણ મને અંતર સન્મુખતા થવાની એક પ્રેરણા આપે એવા આપના અનંતા ઉપકાર, એવા આચાર્ય દેવનું આજ આચાર્ય પદવી દિન. તો આપણે તો આ રીતે બોલી લઈએ પણ એનાથી એક આશ્ચર્ય કહો કે એક અનુપમ કહો, એક આચાર્ય કુંદકુંદ આચાર્ય વિશે એક મહિમા લખી કેવા હતા. એ પણ કેટલા વર્ષ પછી, સાથે સમકાલીન નહીં, કેટલા વર્ષ પછી, હજાર વર્ષ પછી અમૃતચંદ્ર આચાર્ય દેવે એમના પ્રવચન શાસ્ત્ર પરમાગમની ટીકા કરી છે. ત્રણેયની કરી છે પરમાગમ. એમાં પહેલી પાંચ ગાથા શરૂ કરતા પહેલા એ કુંદકુંદ આચાર્ય દેવ કેવા છે એના માટે થોડુંક સરસ લખ્યું છે. આપણને એક આશ્ચર્ય થઈ આવી ઓળખાણ. સામાન્યપણે આપણે છે ને કોઈની ઓળખાણ કેવી રીતે આપતા હોય છે, કારણ કે આપણે આપણી જાતને સંયોગથી સ્વીકારી છે, તેમને સંયોગથી સ્વીકારી. એમનું કુંદકુંદ આચાર્ય દેવનું શરીર કેવું હતું, પડછંદ હતું. પૂજ્યબેન સેવા પેલું છે ને જ્ઞાન વૈભવમાં પડછંદ ભરાવદાર હતું ને એવું, અને આમ હાથ જોડીને કેવી રીતે ઉભા છે પણ સ્ટાઇલ જોવા જાય છે એવી રીતે. બધા સમસરણમાં જોયું હશે બધા પ્રતિમાજીનું, તો એ વર્ણન કરીએ. બીજી રીતે લઈએ એમને જ્ઞાનનો ક્ષોભ ઘણો હતો ના તે બધું, ક્યારેક એમની અંતરંગ દશા કેવી હતી ત્યાં સુધી પહોંચવાની મહેનત પ્રયત્ન કેવો છે એ કઈ નહીં. નહીં પોતે જાય તો બીજાને ઓળખે કે નહીં, તો આ તો પોતે અમૃતચંદ્રાચાર્ય પહોંચેલા હતા તો એમને ખ્યાલ આવ્યો. આવી વાણી કોઈ લુખી વાણી નથી, સુખી વાણી નથી, અંદરના અનુભવના રસથી ભીંજાયેલી આ વાણી છે. ખાલી ઓલો મહેમાન આવ્યો ને આવજો ઘરે ને જે કરશું ક્યારે જમા, એવી રીતે ખાલી લુખા શબ્દો નથી, આ શબ્દોની પાછળ એક અનુભવ એ રહેલો જણાય છે. તો એમને એને વર્ણન એના ઉપરથી કે આ કોઈ સામાન્ય સાધક આત્મા નથી. તો કેવા છે તેનું જોઈએ. અમારે છે પ્રવચન સારમાં પાનું ત્રીજું છે ને. હવે જો હવે છે ને કોમા, એ ઠેક ક્યાં સુધી લાગુ પડે છે? જો વચ્ચે તમને ક્યાંય લગભગ ફૂટ ઓલો નહીં મળે, ફૂલ સ્ટોપ નહીં મળે. હવે પ્રતિજ્ઞા કરે છે ત્યાં સુધી છે, પહેલો શબ્દ ને છેલ્લો શબ્દ શું છે, વચ્ચે કોમા કોમા છે, ક્યાંય ફૂલ સ્ટોપ નથી. આવું નથી લાગતું આચાર્યને વળી કેવી આવી રચના, આટલી મોટી વગર ફૂલ સ્ટોપે લખી શકે કોઈ આવું વર્ણન બધું કરવામાં. એક એટલે વર્ણન છે આ વિશેષણ. અંતે તો શું કરે છે, હવે પ્રતિજ્ઞા કરે છે. કોણ પ્રતિજ્ઞા કરે છે? કુંદકુંદ આચાર્ય. શું પ્રતિજ્ઞા કરે છે? પ્રવચન સારની રચના. તો હવે કુંદકુંદ આચાર્ય કેવા છે? સંસાર સમુદ્રનો કિનારો જેમને શું છે, નિકટ છે. કોને? અહીંયા કુંદકુંદ આચાર્યની વાત કેમ ખબર પડી હશે? વચ્ચેનો ગેપ કેટલો છે? 1000 વર્ષ. તો કેમ ખબર પડે? ફરીથી તારામાં તાકાત ન હોય એટલે કેમ શબ્દ ના કરવો? અને ખાસ તો કોને માટે? જ્ઞાની માટે. આ તો આચાર્ય માટે, જ્ઞાની માટે નહીં કરતો. મને મારી જેમ કે મારી પહોંચ નથી, આમ ગુજરાતી કહે ને, મારી પહોંચ નથી એટલે એને કેમ હશે? ક્યારે પણ એવો શું કરવો, વિચારે નહીં, વિકલ્પે નહીં કરો, પ્રશ્ન તો નહીં. દુસાહસ છે, તો અજ્ઞાનતા છે મોટી. એનો એક પ્રસંગ છે, ગુરુદેવસિંહના જીવનમાં પોરબંદરમાં હતા ત્યારે એક ભાઈ ગુરુદેવસિંહને પ્રશ્ન કર્યો. શ્રીમદજી લખે ને, તેથી દેહ ધારીને જાસુ સ્વરૂપ સ્વદે. તો ઓલા ભાઈએ પ્રશ્ન કર્યો, આ કોણ હતા? શ્રીમદજી કોણ હતા? પંચમારાના હતા, ગ્રસ્ત આશ્રમમાં હતા, એ પોતે સમ્યક દર્શન પાસે, અને કોઈ અત્યારના કોઈ તીર્થંકર કે મન પરિજ્ઞાનની અવધિ એવા કોઈ હતા? અને આવું બધું કહી શકે? તેથી દેહ, હજી તો ગ્રસ્ત હતા, વેપાર ધંધા કુટુંબ પરિવાર બધું, ચલો હજી કદાચ કંઈક બધી નિવૃત્તિ લઈને બેઠા હોય હજી કઈ. તો ગુરુદેવ શું જવાબ? અરે જ્ઞાનની તાકાત શું છે ખબર નથી. એ ભલે મતી જ્ઞાનનો એક ક્ષોભસમો, પણ એ જો લંબાણો બધાને હોય એવું જરૂરી નથી, તો એને ખ્યાલ પણ આવી જાય કે મને હવે કેટલા હોય. એ લખ્યું છે ખાલી લખવા ખાતર એવું નથી. તો એવી રીતે અહીંયા તો આચાર્ય છે, અમૃતચંદ્ર આચાર્ય છે, એ કુંદકના આચાર્ય માટે કે સંસાર. અરે એ જીવનમાં કોઈ મુનિરાજ અવધિ જ્ઞાની મનોપર્ય જ્ઞાની પાસે ગયા હોય અને કોઈ પૂછે મારે કેટલા ભાવ છે, તો એ આચાર્ય મુનિરાજ એમ કે આ આંબલીના પાન છે એટલા છે. આંબલીના પાન જોયા? બહુ નાના હોય ને, નહીં તો બહુ મોટું હોય. બરોબર, રાજી થવું કે દુઃખી થવું?
જરૂર રાજી થવું,
રાજી ના રે. આટલા બધા ભાવ હજી બાકી છે તોય જીવનમાં એ વિચારવું છે. અનંત માંથી અસંખ્ય અને અસંખ્ય માંથી સંખ્ય આવું એ પણ એક મહાપુરુષાર્થ છે. જીવનમાં કમસે કમ એવું તો પ્રયત્ન કરજે, ક્યાં બેહદતા, અસંખ્યથી પણ વધારે અનંત અનંત ભવનની બેહદતાનો કાળ એને અસંખ્ય અસંખ્યમાંથી સંખ્યાત્માં લાવી દીધો છે, એ પણ એક પુરુષાર્થ છે. તો જેને હવે સમજસાર, સમુદ્રનો કિનારો તો શું છે, હજી એક કઈ આમ લાગે છે? ક્યાં દાખલો લઈએ આપણે, સમુદ્ર હોય એમાં હોડકું હોય, આમ ઊંધે તોફાને ચડી ગયું, ઊંધે હોય આમ ડૂબવા જેવું કોઈ બચાવનાર, એમાં દૂરથી ક્યાંક દીવા ડાંડી પેલા કહેતા ને એને શું કે લેમ્પ, લાઇટ હાઉસ, એ દૂરથી દેખાણું ક્યાંક, તો શું થતું હશે એને? હાશ ઉત્સાહ એમ, જેને અહીંયા શું થઈ ગયું છે, કિનારો તો દેખાવા માંડો એમ, જેને કહે ને હાથ વેચમાં હવે એમને સંસાર સમુદ્રનો કિનારો જેને કેવો છે નિકટ છે. એવા કોઈ એટલે શું ફરીથી? એવા કોઈ એટલે ખબર છે, આ ગુજરાતીમાં એવા કોઈ ક્યારે શબ્દ વપરાય? હજી કઈ જેના માટે ઉપમા માટે કોઈ શબ્દ ન મળે, શું છે, જેને ઉપવા માટે એ શબ્દ ન મળે, ત્યાં ભાઈ એ તો એવા કોઈ છે એમ. એમાં શબ્દ શું છે, યુનિક, આમ કે ને યુનિક, પણ યુનિક કરતા આવો એક જસ્ટ વી લોસ ધ વર્ડ હાઉ ટુ એક્સપ્રેસ એમ, કે એમાં એવા કોઈ આવા સમર્થ આચાર માટે અમે શું કહીએ, શું વર્ણન કરીએ, શબ્દો પણ ઓછા પડે, શબ્દોની પણ તાકાત નથી. એવા કોઈ જેનો અર્થ કર્યો છે આસન્ન ભવ્ય, કારણ કે સંસાર સમુદ્રનો કિનારો કેવો છે, નિકટ, એટલે આસન્ન એટલે નિકટતા. તો આસન ભવ્ય અને મહાત્મા, એવા કોઈ મહાત્મા, એ શ્રીમદ ભગવત કુંકુન આચાર્ય દેવ અને આગળ શબ્દ શું વાપરો, ભગવત, ભગવાનને માટે ભગવત કહેવાય. અહીંયા તો તમે જ એક્સેપ્ટ કરો છો, કુંકુન આચાર્ય દેવ કેવા હતા? આચાર્ય, અને આચાર્ય પદવી દિન છે, તો ભગવાન થોડી કહેવાય, ભગવાન તો હરિયમ છે, ભગવાન બે કહી ભગવાન એ તમે વાપરો છો, એ જુદી વાત છે. પણ આમ તો ફરીથી કોઈને આવો, જેને રૂચિ ન હોય ને એને જવા આવે, જેને હોય એને તો માટે આપના માટે તો શબ્દો ઓછા પડે. હવે જો તને જયારે આવો કોઈને ખુદ તર્ક છે, કું વિચાર જ કહેશું, કદાચ તને જો આવવામાંથી તને કોઈ પ્રૂફ જોતો હોય, પ્રૂફ અહીં ખાલી બ્રેક અહીંયા લખ્યું છે એમ નથી, આપણે પણ સામાન્ય ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય આવે છે ને, ક્યાં છો? આખું પ્રવચન મંડપનું નામ રાખ્યું છે, શું છે, ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દેવ પ્રવચન. હવે એટલું તો ખાલી પ્રવચન મંડપ ટૂંકું જ યાદ રહી ગયું છે ને, ઓલું વાંચવાય કોઈ નહીં રહેતું, બીજું હજી ક્યાંય આવે, એટલે એમાં કુંકુન આચાર છે, શ્રી મહાવીર કુંકુન પરમાગમ. હજી ક્યાંય એવું બધું ક્યાં કોઈ નહીં, અહીંયા આપણે અહીંયા વાત છે, ભગવાન શ્રી કુંદકુંદ કહા જૈન શાસ્ત્ર માળા આપણે શીખવું છે ને જૈન, એમાં ભગવાન શ્રી બધું ભગવાન કોઈને એમ થાય આ બધું ક્યાં નવું લાવ્યા તમે બધા નવું કરો ને બધું. કોઈને એવું જો લાગે તો નિયમસારની 42 નંબરની ગાથા ચાલો કાઢીએ, આપણને મળશે નિયમસારની 42 નંબરની ગાથા. એમાં તમારે જોવું હશે તો પાનું છે 86 અને PDFમાં 115 એવું છે, 115 86 છે ને, એમાં જો નીચેથી છે, આ બધા તે ભગવાન પરમાત્માને શુદ્ધ નિશ્ચયના બળ, એટલે શુદ્ધ નિશ્ચય એ નથી, ફરીથી આ બધા તે ભગવાન પરમાત્મા એટલે કોણ,
એટલે
કેમ ભગવાન પરમાત્મા એટલે આ બધાને સિદ્ધ ભગવાન,
તો પોતે ત્યાં એમને તો થઈ ગયું.
હા તો એને નથી ને સિદ્ધ ભગવાન ને
નથી, એને નથી કહેવામાં શું
હોય? એટલે જ ને નથી, એટલે નથી જેને ન હોય એને જ નથી કહેવાય.
અને વિદ્રવ્ય શુદ્ધ નિશ્ચય લખ્યું છે ને
ધીરે ધીરે સિદ્ધ ભગવાન નો અર્થ કરીએ તો શું વાંધો આવે?
સિદ્ધ નિશ્ચય ને નબળ કે એમને તો સર્વથા છે.
શુદ્ધ નિશ્ચય નહીં, એમને તો પર્યાયમાં જે છે નથી, તો એ રીતે વ્યવહાર નહીં નો વિષય છે. એને તો સર્વથા નથી, દ્રવ્યમાં નથી, પર્યાયમાં નથી, એ સર્વથા છે. પણ નહીંથી એટલે શું, તો એમની શું આવશે? એ પર્યાય આવશે. તો એ શુદ્ધ નિશ્ચય ને, અહીંયા તો શુદ્ધ નિશ્ચય એટલે શું? દરેક ભગવાન આત્મા છે બધાને માટે શુદ્ધ નિશ્ચય ને. હવે એમ ભગવાન સૂત્ર કરતા નો કોણ છે? સૂત્ર કરતા ભગવાન કોણ છે? મહાવીર ભગવાન કે આદિનાથ ભગવાન? અહીંયા ક્યાં આવ્યું છે? મુકુંદ આચાર્ય તમે કહો છો, તમે તો આચાર્ય કહો છો, પછી ભગવાન ક્યાંથી કહેવાય? ફરીથી આમ કોણ લખે છે? એમ ભગવાન સૂત્ર કરતા નો એમ કોણ લખે છે? કોણ? પદ્મમલ ધારી દેવ. ક્યારે વિચાર આવે છે એમને શું હતું? આ રીતે લખવામાં વાણી માટેમાં શું હતું? સત્ય મહાવ્રત હતો, પછી
સત્ય
વચન ગુપ્તિ, એટલે ત્રીજું હજી
સત્ય મહાવ્રત,
ભાષા સમિતિ, ત્રણેય માં છે. જે ચારિત્ર ના તેર પ્રકાર છે ને, એમાં પાંચ પાંચ ને ત્રણ તે છે ને, એમાં ત્રણેય માં શું છે? વાણી સંબંધી છે. તો એમનું સત્ય મહાવ્રત છે. સત્ય મહાવ્રત એટલે ઝૂઠ બોલે નહીં કે લખે નહીં,
બરોબર?
અરે નવ નવ કોટી અસત્ય નો ત્યાગ છે. ભાષા સમિતિ છે, એ હોય સત્ય એનાથી અધિક નહીં, ઓછું નહીં અને વિપરીત નહીં. અને વચન ગુપ્તિ છે, એવા મુનિરાજ લખે છે. હવે તો કઈક વિશ્વાસ આવશે કે નહીં આવે? અને કોઈને વાંચો સંસ્કૃતમાં છે, એના માટે સંસ્કૃતમાં કયો શબ્દ છે? ભગવતામ, ભગવતામ શબ્દ છે, ભગવાત ભગવતામ સૂત્ર કરતામ અભિપ્રાય. આ રીતે તો પોતે એ લખે છે. તો આવા એક કુંદકુંદ આચાર્ય દેવ છે. તો એમાંથી
તીર્થંકર થવાના જેમ પણ કે
પોતે એટલે રેખે એવું આવો તીર્થ કરતા. આમ તો સર્વજ્ઞ નો છે, એને બદલે એને તીર્થ કરતા પોતે, એટલે એ રીતે એમને કહ્યું છે. તો આવા આસન ભવ્ય મહાત્મા સિકુંદર દુકંદ આચાર્ય, હવે એમને શું થયું છે? સાતિશય એટલે કે ઉત્તમ વિવેક જ્યોતિ જેમને પ્રગટ થઈ છે, અસ્થિમાં આ અને નાસ્તિમાં, એમને સમસ્ત એકાંતવાદની વિદ્યાનો અભિનિવેશ જેમને અસ્ત થયો છે, એવા અસ્થિ નાસ્તિથી વર્ણન કર્યું. હવે એની અંતરંગ દશાની પણથી નમની, જેમને શું છે? સાતિશય ઉત્તમ વિવેક જ્યોતિ. વિવેક જ્યોતિ ક્યારે પ્રગટે? આત્મજ્ઞાન થાય ચોથે ગુણસ્થાન. એમાં શું છે? આમ સાતિશય ઉત્તમ, સાતિશય નો અર્થ કર્યો ઉત્તમ વિવેક, એટલે કે શ્રદ્ધાની સાથે સાથે હવે ચારિત્રમાં પણ એટલી ઉગ્રતા થવા માંડી છે. એમ સમ્યક દ્રષ્ટિને પણ છે વિવેક જ્યોતિ છે, પણ હજી સાથે ચારિત્રમાં હજી શું છે? ઘણી અસ્થિરતા નબળાઈ, ચાર કસાઈમાંથી ત્રણ રહી ગયા છે હજી, જયારે આમને તો ત્રણ ગયા છે. આ રીતે સાતિશય જેમ આવે છે ને ભગવાનના અતિશય, એ ખબર છે? અતિશય એટલે આમ સામાન્ય શું? સામાન્ય પણ સામાન્ય જીવોમાં ન હોય એ અતિશય છે. એમને એમ ઓલું જેમ કહે ને અતિશય થયું, કે આવા પ્રસંગો ઠેર ઠેર ન થતા હોય, એવી રીતે આ એક સાતિશય છે. આમ એવી ઉત્કૃષ્ટ એમની દશા છે કે સાતિશય વિવેક જ્યોતિ જેમને પ્રગટ થાય, તો નાસ્તિ શું? વ્યય શું? સમસ્ત એકાંતવાદની વિદ્યાનો અભિનિવેશ એટલે અભિપ્રાય. સમસ્ત અનેકાંતવાદ, અનેકાંતવાદ એટલે જે એકાંતિક મિથ્યાત્વ કહે ને આપણે, કોઈ કેવું હોય? નિશ્ચયાભાસી હોય, કોઈ વ્યવહારાભાસી હોય, એ રીતે કોઈ એક એકમાં, કોઈ ક્ષણિકવાદી હોય, સર્વથા નિત્ય માને, કોઈ બીજા ગુણગુણીને સર્વથા ભેદ માને, સર્વથા અભેદ માને, એવા બધા જ મતો લઈ લેવા એકાંતપણાના. સમસ્ત અનેકાંત એકાંતવાદની, અનેકાંત પ્રાપ્ત થયું એકાંતવાદની વિદ્યાનો, વિદ્યાન એટલે અજ્ઞાન, આમ તો જ્ઞાન, અનેકાંત વિદ્યા એટલે અજ્ઞાન, એનો અભિનિવેશ જેમને શું થઈ ગયો છે, ઓછો થઈ ગયો છે, મંદ થઈ ગયો છે, શું થઈ ગયો છે, અસ્થ થઈ ગયો છે. જેમ કે ને તીર્થંકર ભગવાન માટે સમસ્થિતિમાં બળી ભસ્મ રૂપે થયો છે, અંકુર એક નથી મોહ તણયો છે, અજ્ઞાન અંશ બળી ભસ્મ થઈ ગયો. જેમને આમને શું થઈ ગયું, ભસ્મ. અને એક ઓલું આપણે કહીએ, ઓલું બીજ હોય ને એને બાયડું હોય, ઘણી વાર ઓલું હોય છે, આમ તો ફટાકડા ફેડ્યા ત્યારે ઓલાને કરીએ ને પાછી એનો રંગ કેવો, એટલે આમ શેપ કેવો રહી ગયો હોય, સુંદરીને બારીએ ને તો એનો કેવો થાય, પછી એને પાછી બાંધવામાં કામ કેમ, એવી ને એવી સુંદરી રહી ગઈ છે, રસ્સી એવી ને એવી છે, એમ અહીંયા શું થઈ ગયું છે ને, અસ્ત થઈ ગયો છે, એ હવે કોઈ ફરીથી ઉગે, કદાચ બીજની રાગ કદાચ એમાંથી ઉગી નીકળશે, પણ આ હવે એકાંતવાદની ભસ્મ થયો, ફરીથી થવાનું નથી. પારમેશ્વરી અનેકાંત વિદ્યાને પામીને, જો એકાંત ગયું તો અનેકાંત વિદ્યા કેવી છે, ઓલી એકાંતવાદ અજ્ઞાનની છે, અને આ કેવી છે, પરમેશ્વરની કહેલી પારમેશ્વરી છે. ફરીથી કોને કહેલી છે, અનેકાંત વિદ્યા છે, એ કોને કહેલી, પરમેશ્વરે કહેલી છે. શેના માટે કહેલી છે, પરમેશ્વર થવા માટે, પરમેશ્વરે પરમેશ્વર થવાની વિદ્યા કીધી, એનું નામ અનેકાંત વિદ્યા છે. અને એકાંત વિદ્યા નાશ થઈને અનેકાંત વિદ્યા જેને પામીને સમસ્ત પક્ષનો પરિગ્રહ છોડ્યો હોવાથી અત્યંત મધ્ય, ફરી ફરીને એક એક શબ્દ વિચારવા જેવા છે. શું લખ્યું છે, ખાલી મધ્યસ્થ નહીં, કેવા છે, અત્યંત મધ્યસ્થ છે. પ્રવચન સારમાં ક્યાં એવો શબ્દ છે, અત્યંત મધ્યસ્થ, એવું ગુરુદેવી ગાથા ઉપરના સરસ પ્રવચન લીધા, 160 ગાથા વાંચી આમાં,
આમાં
આ તો અત્યંત અત્યંત, આપણે એના ઉપર વધારે, અત્યંત મધ્યસ્થ બે શબ્દો. પાનું છે 308 અને આમ 341 છે. તેને અત્યંત બધામાં બોલમાં લીધું છે, એટલે ટાઇટલ પહેલા તો એવું લખ્યું છે ને, મધ્યસ્થ છું હું, હવે શરીરાદી પડદયો પ્રત્યે પણ મધ્યસ્થપણું પ્રગટ. ફરી આ કેવો અધિકાર છે, જ્ઞેય તત્વ પ્રજ્ઞા પણ છે, એમાં કહે છે કે બીજા તો જવા દો, જે 24 કલાકનું નિકટ અને અત્યંત રાગનું નિમિત્ત છે. શરીર માટે શું કરીએ છીએ આપણે, શું
કરતા
નહીં, ડોક્ટરે કીધું હોય તો બધું જ થાય ને, પણ એ ઘણી વાર વિચાર આવ્યો છે, વિચાર આવ્યો, લોકોનું બોલેલું બોલી લેતા હોય છે નહીં, જગતમાં ચાલતું હોય ને એ જે વાત આપણે ઘણી વાર એની રિપીટ કરતા હોય કે ભાઈ શિયાળ એટલે અત્યારના ઠંડી પડવાની છે, ઓલું ફોરકાસ્ટમાં આવ્યું હોય, ન્યૂઝપેપરમાં આવ્યું, આ થતા આપણે પણ એકબીજાને શું કરતા હોય, કરતા હોય ને રિપીટ બધા કરતા હોય ને, એના ઉપર કોઈ જે વિચાર આવે નહીં. આનું બધું જે ચાલતું હોય દુનિયામાં, જે કાંઈ ચાલતું હોય આપણે વાંચ્યું હોય સાંભળ્યું ને પછી બીજાને, એટલે વાંચ્યું સાંભળ્યું એટલું નહીં, સાથે એમાં શું હોય, અભિપ્રાય પણ ન હોય, એવું ને એવું છે, પણ યાદ રાખવું હોય, ગમ્યું હોય, રૂચિ હોય, અને બીજાને રિપીટ કરે, એવું કોઈ દી છીનવાણીમાંથી, ગુરુવાણીમાંથી, વાંચ્યું સાંભળ્યું ધાર્યું રૂચિ બીજાને કાંઈ ને પોતા માટે કર્યું કહેજું. આટલી આપણી કેવી વૃત્તિ ચાલે છે એક વિચારવા જેવું, જેને એને શું કહીએ ટોક ઓફ ધ ટાઉન, એ બધું જ આપણે ફરીથી બીજાને કહીએ છીએ. એમાં બે પોઈન્ટ હોય છે, ક્યાં હોય છે, પોતાને ગમે છે અને પોતે યાદ રાખ્યું છે, બે છે કે નહીં, તો શું કામ બીજાને આપણે કરીએ. તો બહારની વાતોમાં એટલો રસ છે, એટલી રૂચિ છે, યાદ પણ રાખીએ છીએ અને બીજાને કહીએ છીએ. અને અહીંયા હજી તો સાંભળો કે ભાઈ હું તો ભૂલી ગયો, અરે એટલું બોલતા એક શરમ ન આવી. બહારની બધી વાતોને જે પાપના કસાયમાં એવી હોય એને યાદ રાખીએ છીએ. અરે યાર એ તો બધું મને યાદ હોય બધું, વસ્તી આમ કહે ને ટુ બી પ્રાઉડલી આપણે કહીએ ને બધાને. અને આવી એક વિતરાગતાની વાત અંદરના એવા ઉત્સાહથી ગ્રહણ ન કરીએ કે કોઈ બી ભૂલાઈ નહીં જોઈએ. તો અહીંયા કેવું છે, શરીર આદિ પરદ્રવ્ય પ્રત્યે પણ હું મધ્યસ્થ. પણ હવે જો એની એક ટીકાની એક સરસ વાંચવા જેવું છે, એમાં શરીર વાણી અને મનને હું જો કુદકુદ આચાર્યદેવ શું લખ્યું હતું, એમણે આમ આદિ જ લખ્યું હતું શરીર આદિ પરદ્રવ્ય, પણ એમાં હવે અમૃતચંદ આચાર્ય થોડું એડ કર્યું, બીજાને તો ન તારે જેની જેની અધિકતા રાખી હોય. અરે ભાઈ આનો કંઠ તો એવો નહીં, ઓલાનો કંઠ થયો ને એના અંદરમાં શું ઘૂઘરી વાગતી એવો અવાજ નહીં, એવું એવું તો બહુ રેર હોય ને. અને આમ ગમે બધાને આમ ગમે એ ભાઈ, અરે ક્યાં વાણી અને ક્યાં એનું મન, અહીંયા કે એ હું પરદ્રવ્યપણે સમજું છું. જો ફરીથી શબ્દ શું વાંચો અમૃતચંદ્રાચાર્ય, આ તો કુંદકુંદ આચાર્યદેવને અત્યંત મધ્યસ્થ છે ને, એના ઉપરથી કેવી મધ્યસ્થતા. તે મનને હવે શું છે, એના પ્રણય પ્રત્યે એ બધા પ્રત્યે હું અત્યંત મધ્યસ્થ વાય સાફ માટે સમજું છું. પેલા શું છે એને હું કેવાપણે સમજું છું, પરદ્રવ્યપણે માનવું એટલે બે છે, અહીંયા તો સમજું જ્ઞાનમાં આવ્યું છે. તેથી આવી ગયો શબ્દ કારણ, કારણ આપ્યું હું એના પ્રત્યે અત્યંત મધ્યસ્થ શા છે, કારણ કે પેલું હું એને કેવા સમજું છું, પરદ્રવ્યપણે સમજું છું. ખાલી કઈ વાંચ્યું ને કોઈ કીધું એમ નહીં, મેં પોતે મારા જ્ઞાનમાં આ વાતને નિર્ણય કરીને ગ્રહણ કરી. અને જેને પર સમજે એના માટે શું થાય, સમયસાની 34 ગાથા, એને ત્યાગ્યા વગર સૌ ભાવને પર જાણી, જે શબ્દ છે પર જાણીને ત્યાગ. એમ અહીંયા આના પ્રત્યે હું શું સમજું છું, કોના કોના શરીરને, અહીંયા કોના શરીરને પડરે સમજવાની વાત છે, કોના શરીર, આ શરીર એટલે કોનું શરીર, કઈ શરીર શરીરનું થોડી હોય, જળ જળનું થોડી હોય, જળ તો એ. તેથી તેમના પ્રત્યે મને થોડો પક્ષપાત છે કે નથી, અને કામ લઈએ થોડો પક્ષપાત છે અને થોડો નથી, અને કામ શબ્દ શું સાહેબ, કાંઈ પણ શબ્દ શું આપ્યો છે સાવ આવું કાંઈ. હજી તો અમે કહેવા છીએ સંસારી છે, હજી તો અજ્ઞાની છે, કાંઈ કાંઈ પણ શબ્દ સાવ જડમૂળમાંથી, સાવ જડમૂળમાંથી કાંઈ પણ નથી, મને પક્ષપાત નથી. બહુ સુંદર શબ્દ પક્ષપાત, શું બતાવે પક્ષપાત, પક્ર ઇંગ્લિશ શબ્દ બાયસ, પક્ષપાત જ્યાં હશે ત્યાં શું હોય, રાગ હોય કે દ્વેષ હોય, બે હોય. પક્ષપાત જ્યાં પોતાને જેનો પક્ષ છે એને અનુકૂળ બોલે તો રાગ થશે, અને જેનો પક્ષ છે એને વિરુદ્ધ કહેશે એને શું છે, એને દ્વેષ થશે. અને એને આનંદજી એને બીજી રીતે એક લખ્યું, જેને અમારે અભિપ્રાય પ્રમાણે બોલે એને મન સારો માને, મારાથી વિરુદ્ધ જે હોય એ બધા દ્વેષ છે, જગતમાં જ છે. તો પક્ષપાત નથી. ફરીથી મને શરીરનો પછી થોડોક વિસ્તાર, શરીર વાણી અને મન એના પ્રત્યે હું કેવો છું, અત્યંત મજા જ્ઞેય ભાવમાં પણ કે છે. આ બધું જ્ઞેય જાણીને છ દ્રવ્યને એનું બધું છે ને, જ્ઞેયનું બધું જાણીને અંતે અહીંયા પહોંચી જતું, એમાં ઇષ્ટ નિષ્ઠમાં નહીં રહેતો. હું અત્યંત મધ્યસ્થ શા માટે, મેં એને પરપણે સમજી લીધા છે, જાણી લીધા છે, માની લીધા છે, સ્વીકારી લીધા, જે કાંઈ શબ્દો વાપરો. અને તેથી મને એના પ્રત્યે પણ જેમ કે ભાઈ મારે ને એને કાંઈ લેવા ને, તમારે એને જેમ કેવું એ કહેજો. આમ કે આમ કેવી રીતે કહેતા હોય, આમ જાણે ઉપેક્ષા એટલે આમ જાણે આમ નકામી, આમ જાય ઠીક છે, મને હું પૂછે મારો ટાઈમ હું બગાડ, તમારે જે કરવું કરો, મારે ને એની સાથે આ કોની વાત કરે છે, આવી આવું કોણ જાણે છે, અરિયન ભગવાન કે સિદ્ધ ભગવાન, હા એટલે કોઈ પણ આચાર મને શરીર એમને હોય કે ન હોય તો પછી આર લેવા જાય કે ન જાય, તો પછી બધું કરે કે મધ્યસ્થ છું, પક્ષપાત નથી. અરે એટલી ઉપેક્ષા છે કે એક ખાલી શરીરના પોષણ માટેનો નથી, એ તો આયુષ્ય છે ને એના નિમિત્ત રૂપે, અને પણ એ ભોજન લઈને પણ અમે પ્રમાદને વશ નહીં થઈ આરાધનાના માર્ગે જશે. તો એ ફરીથી આવી એક દશા, તો અહીંયા આપણે તો ફરીથી આપણા ઉપર આવી જઈએ કે અમૃતચંદ્રાચાર્ય દેવ કેવી રીતે આખી વાત કરે છે. તો અત્યંત આપણે શબ્દો આવ્યા હતા ને, અત્યંત મધ્યસ્થ થઈને, હવે શું છે અને એકાંતવાદનો અભિનિવેશ તો ગયો છે, અને હવે અનેકાંત વિદ્યાને પાયમાં હોવાથી સમસ્ત પક્ષનો, પક્ષ એટલે અહીંયા તો લખ્યું છે શત્રુ મિત્ર આદિ સમસ્ત પક્ષપાત. શ્રીમદજીએ અપૂર અવસરમાં ક્યાં સુધીના પક્ષપાત છોડવાની વાત? મિત્ર પ્રત્યે વર્તે સંદર્શિતા, માન અમાને વર્તે જીવિત કે મરણે નહીં નુન્યા. પછી ભવ મોક્ષ, ભવ અને મોક્ષનો પણ પક્ષપાત નહીં. શું છે? ભવ પર્યાયમાં ભવ હો કે પર્યાયમાં મોક્ષ હો, પર્યાય પ્રત્યેની પણ શું થઈ ગઈ છે? ઉપેક્ષા થઈ ગઈ. આમ તો આવે છે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગમ સર્વ ભાવથી ઓદાસીન જતી, એ બધો પક્ષપાત છોડવાનું. પણ છેલ્લે તો ક્યાં સુધીની કે પર્યાય માત્રની શું થઈ ગઈ છે? ઉપેક્ષા. તો આવો પક્ષનો પરિગ્રહ છોડ્યો હોવાથી અત્યંત મધ્યસ્થ કુંદકુંદ આચાર્યદેવને ભગવાનનો વિરહ લાગ્યો અને સમસરણમાં પહોંચાશે, પહેલો જ એમનો રિએક્શન શું આવ્યો હશે? રિએક્શન કેમ રિએક્શન આવશે શું આવ્યો હશે? ઓહો હાસ પહોંચ્યા તો ફેરા, એવું ને? શું છે? પક્ષપાત નથી. યોગ બહેનો તો બહેનો છે, પણ છે એ રીતે ભાવનાથી જોઈએ તેમના પ્રત્યે ભક્તિ પણ ઉછળે, અને છતાં પણ એક બહુ ચારિત્રમાં અસ્થિરતાનો હોવાથી રાગ ઉછળો છે, પણ શ્રદ્ધાને દગાવી શકે એવું કઈ નથી. છે અસ્થિરતાનો છે તો ભગવાન પ્રત્યેની એક વિરહનો ખેદ હતો, તો ભક્તિભાવ હતો ભાવના, અને એ અસ્થિરતાનો રાગ છે તો અત્યારના એ પણ છે, પણ સાથે એ અસ્થિરતાનો રાગ પક્ષપાત જગાવી દે, એ શ્રદ્ધાને દગાવી દે કે ના ઠીક થયું, ચાલો દેવ મને આ લાવ્યો, આ તે એ સમસ્ત પક્ષપાત ફરી એમને છોડ્યો હોવાથી સર્વ પુરુષાર્થમાં સારભૂત કોણ છે? ચલો કોણ? સર્વ પુરુષાર્થમાં સારભૂત કોણ? આમાં આમ જ લખ્યું છે મોક્ષ લક્ષ્મી. આ બધા કોમા એટલા બધા છે ગોતવા પડે. શું છે? કુંકુલ આચાર્યની મહિમા કરીને પણ કે છે આવું એમણે કરીને આ બધું કરે છે. પહેલી સર્વ પુરુષાર્થ, પુરુષાર્થ એટલે ચાર છે ને, ધર્મ અર્થ કામ અને મોક્ષ, એમાં એક. હવે આ મોક્ષ માટે, મોક્ષ મન સારભૂત છે. પછી જે આત્માને અત્યંત શું છે? હિતતમ છે. આવે છે હિતતમ, સુપરલેટિવ ડિગ્રી, હિત હિતતર અને હિતતમ. આવે ને પ્રણમાં જે લખ્યું છે સંવન નિદ્રાની કેવું છે એ ઓલું છે ને, મોક્ષ પરમ હિત કરે. આ એક દેશ છે ને ઓલું પરમ હિત કરે, એમ અહીંયા મોક્ષ કેવું છે? આત્માને અત્યંત, બધી આ સુપરલેટિવ ડિગ્રી છે, અત્યંત કેવા થઈ ગયા છે? મધ્યસ્થ થઈને એમ પણ શબ્દ આવ્યો, એમ અહીંયા અત્યંત એ હિતતમ છે. એવી ભગવાન પંચ પરમેશ્વરના પ્રસાદથી ઉપજવા યોગ્ય. લ્યો આ એમનો પ્રસાદ, ભગવાન પ્રસાદ આપે પંચપરમ, એમનાથી કે આપણા પુરુષાર્થથી? આ બધી જ નિશ્ચય વ્યવહારના વિવેકપૂર્વકની વાત કરે છે અમૃતચંદ્રાચાર્ય, કે મોક્ષ કેવી રીતે થશે? સ્વચ્છતા નથી થવાનું. તો એવી એ ભગવંત પંચપરમ, જો પોતે પણ ભગવંત લીધા પંચપરમેશ્વરમાં, તો કોણ આવી ગયા એમાં? આચાર્ય ઉપાધ્યાય સાહેબ બધા આવી ગયા. કુંકુન આચાર્યદેવ પણ શું છે? ભગવંત છે. એમ લખ્યું, એમ નથી લખ્યું ભગવાન આર્યન સિદ્ધ, એમ નથી લખ્યું ખાલી, પણ શું છે? ભગવાન પંચ પરમેશ્વરી પ્રસાદથી ઉપજવા. પરમાર્થ સત્ય સાચી એવી અક્ષય એકવાર પ્રગટ થઈ કે થઈ મોક્ષ લખીને ઉપાદે પણે નક્કી કરતા થકા, જે આ પ્રગટપણે ઉપાદે નક્કી કરે છે કોને, મોક્ષ લક્ષ્મીને. અને આવું કોણ કરે છે, કુંદકુનાચાર દે, અને પછી પોતે પ્રવચન સાર લખવાની પ્રતિજ્ઞા કરે. પ્રવર્તમાન તીર્થના નાયક, પ્રવર્તમાન એટલે વર્તી રહ્યું છે પ્રવર્તમાન એવા તીર્થના નાયક, શાસન નાયક કહીએ ને આપણે એવી રીતે તીર્થના નાયક. અને તીર્થના નાયક એટલે કયું તીર્થ છે, એમનું પાવાપુરી કે વિપુલાચલ, કયું ચાર તીર્થ, મુનિરાજ અર્જિકા શ્રાવક અને સાવિકા, એ પ્રવર્તમાન તીર્થના નાયક શ્રી મહાવીર સ્વામી પૂર્વ ફરીથી શબ્દ ભગવંત પંચ પરમેશ્વરીને ફરીથી આવું હોય અમૃતચંદ્રાચાર્ય એવો બધો મહિમા આવી ગયો. તુમકન આચાર્ય કે આપ આચાર્ય પદમાં બિરાજમાન છો, અમને તેમ લાગે અમારા માટે ભગવાન સમાન છો છે. આચાર્ય પદમાં તો પોતે બિરાજમાન છે અમૃતચંદ્રાચાર્ય દેવ, પણ કુનકુન આચાર્ય દેવ માટે કેટલી મહિમા જાગી કે પોતે પોતાની માટે નથી કહેતા, પણ આપ કહેવા છો ભગવાન પંચ પરમેશ્વરીમાં આપ બિરાજમાન છો, આપ ભગવાન સમાન છો. અરે આપે આવા બે લાઇનની ગાથાના ચાર પદમાં કેટલા ભાવ ભરી દીધા છે કે હું ટીકા કરતા પણ કાંઈ પાર આવે એવું એ નથી, એટલો બધો વિસ્તાર. ને આમાં ઘણી જગ્યાએ છે અલમ અલમ લીધો છે અતિ વિસ્તાર, અમારે ક્ષોપસમની અધિકની જરૂર નથી. અને 143 ગાથામાં તો ભાવસૂત જ્ઞાનીને કોની સાથે સરખાય, સમય સારની 143 નંબરની ગાથામાં ભાવસૂત જ્ઞાન વાળાને કોની સાથે સરખાય. અરે એ અનુભવમાં છે એ ભાવસુદ્ધ જ્ઞાન વડે આત્માને જાણે, કેવળી ભગવાન કેવળ જ્ઞાન વડે જાણે અમારે શું હવે બીજે એમ કરીને. અને પ્રવચન સારમાં આવે છે તો અમને ક્ષોપસમ ની નથી, અમે શ્રુત કેવળી છે, અમારી પાસે ભલે શુદ્ધ જ્ઞાન છે પણ અમે અમારા કેવળ ભગવાન આત્માને જાણે, ભગવાન પાસે કેવળ જ્ઞાન છે પણ અમે વિષય એક છે. વિષય અમને કેવો છે, જે કેવળી ભગવાનને વિષય મળ્યો છે એ જ વિષય મને મળે, બસ અમારી થોડીક અધૂર, પણ વિષય મળી ગયો હોવાથી હવે અમને વાર નથી. જેમ કે ને તમે થોડાક સ્પીડી ગયા તો પહોંચી ગયા, પણ અમે એ જ રસ્તામાં છે, હમણાં થોડી વારમાં પહોંચતો. એ કેવો અંદરનો એક વિશ્વાસ હોય છે કે નહીં, કોઈ કે અમે પહોંચી ગયા કાંઈ વાંધો ને, અમે એ જ રસ્તે આવીએ છીએ, અમે હમણાં થોડી વારમાં. અને તેથી અમને હવે બીજી કોઈની જે મોલા કે ના, અમારે કોઈ તમારે જીપીએસ તમારે ગાઈડન્સ નહીં હવે, કારણ કે અમે ક્યાં આવી ગયા છીએ એ જ માર્ગે છીએ, અને બસ અમને દેખાય જુદું દેખાય છે દૂરથી. એમ અહીંયા એ ભગવંત પંચ પરમેશ્વરીને પ્રણમન અને વંદનથી થતા નમસ્કાર વડે. આ જો આખું અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે કે કુંદકુંદ આચાર્ય દેવ એક પ્રવચન સારની રચના કરવાની પ્રતિજ્ઞામાં કેટલી ભાવ વિભોર થઈ ગયા હશે, અને જેથી શું કહ્યું, સમયમાં એક એક નિયમ સારમાં એક એક ગાથા, અને અહીંયા ભક્તની ભક્તિ માટે તો 5 ગાથાઓ લખી દેવા, સિમંદર આદિ મહાવીર ભગવાનને બધાને યાદ કરવામાં શું લખી નાખી, નહીતર સમયસાર નિયમસાર અષ્ટાવળ બધામાં એક એક 85માં. અને અહીંયા કેવી એમને ભક્તિ જાગી હશે, તો એટલા માટે આ લખે છે પોતે કે એ ભગવંત પંચ પરમેશ્વરીને પ્રણમન અને વંદન, બેમાં શું છે, પ્રણમન અને વંદન નીચે છે ફૂટનોટમાં છે સરસ, એક શરીરથી અને એક વાણીથી. એમાં જે પ્રણમન છે એ કેવું છે, શરીરથી, અને વંદન એના છે વાણીથી. અને બે કરીએ, પ્રણમન પ્લસ વંદન ઇઝ ઇક્વલ ટુ નમસ્કાર. હલો, પ્રણમન પ્લસ વંદન ઇઝ ઇક્વલ ટુ નમસ્કરણ. એટલા માટે આપણે જયારે નમન કરીએ ત્યારે શું કરતા હોય છે, ફિઝિકલી પણ કરીએ અને વર્બલી કરીએ છીએ, બોલીને પણ કરીએ છીએ ને. ખાલી એમ ન હોય ખાલી હાથ જોડ્યા કર્યા ને બહાર નીકળી ગયા તો એમ નહીં, એ બે પ્રકાર વડે સંભાવીને સન્માનીને સર્વ આરંભથી, નહીં આરંભ સમારંભ નહીં કરવાના ને, આમાં તો લખ્યું સર્વ આરંભથી પાછા થોડો ઘણો નહીં. અરે 12માં તું કરે છે ગુરુદાસ, ઘણી વાર આવું કે જો બહારમાં તું સુખને માટે પુરુષાર્થ કરે તો અંદરમાં કેમ ના કરી શકે? આવડે તો છે ને, ખાલી ફરક શું કરવો છે? દિશા ફરક. એમ ના સમજો કે અમને ના આવડે. કરી તો રહ્યો છો, સર્વ ઉદ્યમથી બધે કરે છે કે નથી કરતો? અજ્ઞાનતા કરે છે કે નથી કરતો? નિરંતર તો જ્ઞાનની ધારા કેમ નિરંતર ન થાય? ના હોય, અમારાથી બહુ ન થાય. એટલે આત્માને 24 કલાક. અરે ભાઈ, અજ્ઞાન તો 24 કલાક કરે છે કે નહીં? એમાં અનાદિનો એટલે કરે છે, એમાં થાયકો છે કોઈ બી નથી. તો વિપરીતતા જો કાયમ કરી શકે તો સવળાઈ કેમ કાયમ ન કરી શકે? તો એ મોક્ષ આ રીતે સંભાવી સન્માનીને, કોને સન્માનીને? પંચ પરમેશ્રીને. એમનું સન્માન કેવી રીતે કર્યું? નમસ્કાર. નમસ્કારમાં શું કર્યું? પ્રણમન પણ કર્યું અને વંદન પણ કર્યું. સર્વ આરંભ દેવું છે મોક્ષ માર્ગનો આશ્રય કરતા થતા મોક્ષમાં ટકીને. ફરીથી આવું શું લખવામાં? જેને સમય સારમાં 8મી ગાથામાં શું આવે છે? પહોંચી ગયા તો સર, 8મી શું? સમય સારની 8મીમાં મોક્ષ માર્ગ ને ધારીને વ્યવહાર માર્ગ, પણ એમાંથી ચ્યુત નથી થતા. એમાં મોક્ષ માર્ગ નો આશ્રય કરીને કે વાણી કેતા કેતા અભિમાન માં નથી ચડેતા, કર્તૃત્વ માં નથી ચાલ્યા જતા, અને એટલા માટે સમયસર ના છેલ્લા કાળમાં શું છે? શબ્દો એ પુદ્ગલ એ પોતાની શબ્દો એ સ્વયં શક્તિ થી આની રચના કરી છે. અમૃતચંદ્ર સુરી નું એમાં કઈ નહીં. તો તમે કોણ હતા ત્યારે? શું કરતા હતા? સ્વરૂપ ગુપ્ત. શબ્દ શું આપે છે? સ્વરૂપ ગુપ્ત. અમૃતચંદ્ર એવું કળશ ક્યાં આવે છે? ક્યાં આવે?
278
આવે છે. અને બીજા શાસ્ત્ર માં પણ આવે, 85મા પણ સૈન છે, વર્ડ ટુ વર્ડ લગભગ ઈ સૈન છે. તો આ રીતે એ અમૃતચંદ્ર આચાર્ય દેવે, કુંદકુંદ આચાર્ય દેવ વિશે આ વર્ણન આપણને કર્યું. તો એ દ્વારા એક આખી અલગ ભાવના હતી. આપણે તો વાર કહીએ એમના એવા કેવા પુણ્યનો યોગ, કેવી પવિત્રતા, સાક્ષાત ભગવાન જેમનું નામ ગંધર્વદેવ પછી લેવામાં આવે છે, એ બધું જ લઈએ. પણ એમની કેવી અંતરંગ દશા હતી અને સાથે પુણ્યનો યોગ કેવી, એવી એક અમૃતચંદ્રાચાર્ય દેવે 1000 વર્ષ પહેલા થઈ એમનાથી એક કુંદકુંદ આચાર્ય દેવની મહિમા. હવે જો એમને એટલી મહિમા આવતી હોય, ફરીથી ક્યાં પદમાં બિરાજમાન છે પદ, અને તો પછી આપણને તો કોના કહેવાથી આવવી જોઈએ? ગુરુદેવસિંહ ના કહેવાથી, કોના કહેવાથી? સમયસર વાંચીને કે કોને? અરે ભક્તિ એનું નામ કહેવાય જેની પાસે સહજતા હોય. કોઈ પરાણે કેવી ના પડે, જેની પાસે શું છે? સહજતાથી અંદરમાંથી ઉલ્લસિત પરિણામ થાય, અને તો એને સાચી એ ભક્તિ છે. તો આજના દિવસે એમને અને આચાર્ય પદમાં રહીને આયુષ પૂરો થયો ત્યાં સુધી શું કરી એક સાધનાનો માર્ગ ખબર હતી એમને કે આ કાળમાં કયો કાળ છે એટલે મોક્ષ નથી થવાનો, પંચમ કાળ છે એટલે મોક્ષ થવાનો. તો ખેદ હતો કે અમારા પુરુષાર્થની એટલી ઓછપ રહી ગઈ છે કે ત્રણ કસાયને મોહને તો ટાળી શકાય છે, પણ એક સંજલનને જીતી શકાય એટલું અમારી પોતાની એટલી પુરુષાર્થની કમી છે, નબળાઈ છે. અને એના ફળમાં અમે દેવ પર્યાયમાં જશું, કસાય અગ્નિથી પડશું, ખેદ છે. પણ છતાં બીજો તો પોતાની અંદરના એ સાધનાને બળ મળે એવા પરમાગમોની પણ એ રચના કરી. એ સંજ્ઞાને ઘણા તો એવા એમના પ્રકારો, આ બધા સંજ્ઞા શું છે? નાયક એટલે હેડ, હેડ છે ને હેડ, એટલે એમને બધી વ્યવસ્થા બધી જોવી પડે ને. નાયક હોય તો બધું જોવું છે કે આ બરોબર સ્વાધ્યાય કરે છે કે નથી, કોઈ બરોબર તમે કઈ દોષ નથી કરતા ને બધું. ચક્રવર્તી 6 ખંડ જીતવા જાય તો એને જોવું ન પડે કે કોણ જીતાણે નથી શું છે. એના એવા પુનના યોગ હોય તો બધા સેજે એને શું થઈ જતા હોય? સરેન્ડર થઈ જતા હોય છે. એમ એવા આચાર્યનો મહાપુણ્ય હોય કે સંઘમાં બધા જ ઉલ્લસિત ભાવોથી એ કરતા જાય. એને કઈ ઓલું પરાણે કેવું પડે કે આ કરો ને તે કરો નહીં. કેટલા શિષ્યો કરવા જોઈએ? 108 કેટલા? 1008 એટલા તો બહુ થઈ જાય. 108 કરવાના ને. આપણી શું કરે છે? સેવા આદિ કરે, બધું આવે છે. કેમ શું આવે છે એના માટે?
ઉલ્લાસ
સમાધિ મરણ કરાવે જણાવેલું કે ને કે સ્વાધ્યાયમાં પણ છે ને કે એના પ્રત્યેની શું કરે એની સેવા કરે એની સેવા કરવાનું એક આવે છે ને તપમાં પણ એક પ્રકાર આવે છે ને તપમાં વૈયાવ્રત જે આવે છે તે શિષ્યો હોય વધારે તો બધા કરે ને અરે એવા પુન્ના લઈને આવ્યા કે જેને હે માયના એના થોક ઉછળતા હોય કે સંઘમાં એમાં એક જૈન દર્શનની પ્રભાવના થાય એવું જ કાર્ય છે જે એ થતું એવા આચાર્ય પદ આપણે એક વિચારી લેવું મહાવીર ભગવાનનું શાસન ચાલે છે અને આપણા માટે જાણે હજી પણ કુંદકુંદ આચાર્ય દેવી કહેવા છે આ શાસન આચાર્ય પદમાં એ ચાર સંઘમાં પણ આપણે આવીને મારા એ કહેવા છે આચાર્ય પદમાં વર્તમાનમાં પણ મારા માટે જાણે એ બિરાજમાન છે અરે આવા આચાર્ય દેવના સંઘમાં પણ આપણે આવ્યા એ પણ એક શું હોવું જોઈએ એ ગૌરવની વાત આપણને છે પણ એ પહેલા એવી પાત્રતા તૈયાર કરવી પડશે જેમ કે ને ગુરુદેવ હોય પ્રવચનમાં આ ભાઈનું બહુ જ નામ લે બહુ જ યાદ કરે બધું તો એ શું હોય ગુરુદેવસિંહ એમને દર્શન દેવા ગયા હતા તો એક એની શું એવી એમ આપણે પણ એ આચાર્યદેવને જ આચાર્ય તરીકે માન્યા તો એમાં આપણે એના સંઘમાં આવો એ તો જ કહેવાશે તો તારે એવી પાત્રતા પણ આ જીવનમાં આપણે એ તૈયાર કરવાની હોય છે તૈયાર હોય જ છે હોવી જ જોઈએ અને આપણે પણ એને જે પરમાગમ કહ્યા છે એમાં બતાવેલ વિતરાકતાની આપણે પણ સાધના કરી વેદજ્ઞાન જ્યોતિને પ્રગટ કરીએ એવી ભાવ
મોબાઈલ